એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે મને લાગે છે કે આજના સમયમાં દરેકે સમજવું જોઈએ.
નમસ્કાર.
પુસ્તક છે હાઉ ટુ લાય વિથ સ્ટેટિસ્ટિક્સ. લેખક છે ડેરેલ હફ. નામ સાંભળીને જરા નવાઈ લાગે ને, આંકડાથી જૂઠું બોલવાની રીત.
હા, નામ થોડું ચોંકાવનારું છે, પણ પુસ્તકનો હેતુ જૂઠું શીખવવાનો નથી. પણ કેવી રીતે આંકડાઓનો ઉપયોગ કરીને આપણને ગેરમાર્ગે દોરવામાં આવે છે એ સમજાવવાનો છે.
બરાબર, કારણ કે આપણે સતત આંકડાઓથી ઘેરાયેલા છીએ, સમાચારોમાં, જાહેરાતોમાં, રાજકીય ચર્ચાઓમાં, બધે જ.
અને આપણને એમ જ લાગે કે આંકડા એટલે તો સત્ય, વૈજ્ઞાનિક પુરાવો. પણ હફ કહે છે કે જરા થોભો, વિચારો.
એટલે આ પુસ્તક જે 1954માં લખાયું હતું એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે?
કદાચ આજે વધારે પ્રસ્તુત છે, કારણ કે માહિતીનો ધોધ વહે છે અને સાચા ખોટા આંકડા વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બન્યો છે. આ પુસ્તક આપણને એક જાતનું, મતલબ કે ફિલ્ટર આપે છે,
એક વિવેચનાત્મક દ્રષ્ટિ આપે છે, એમ કહી શકીએ, જાણકાર નાગરિક બનવા માટે.
બિલકુલ, તો શરૂ કરીએ.
હા, ચોક્કસ. પહેલા લેખક વિશે જાણીએ. ડેરેલ હફ, શું તેઓ કોઈ મોટા ગણિતશાસ્ત્રી કે આંકડાશાસ્ત્રી હતા?
ના ના, એવું બિલકુલ નથી. અને એ જ આ પુસ્તકની ખૂબી છે. હફ પોતે કોઈ પ્રોફેશનલ સ્ટેટિસ્ટિશિયન નહોતા, એ તો એક અમેરિકન લેખક પત્રકાર હતા, ફ્રીલાન્સ લખતા હતા.
ઓ, એટલે એમનો અભિગમ શૈક્ષણિક કરતાં વધુ વ્યવહારુ હતો?
એકદમ. એમની કુશળતા સિદ્ધાંતો બનાવવામાં નહોતી, પણ વાસ્તવિક દુનિયામાં, મતલબ કે મેગેઝીન, જાહેરાતો, ભાષણોમાં આંકડાનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ખાસ કરીને દુરુપયોગ કેવી રીતે થાય છે એ સમજવામાં અને એને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવામાં હતી.
એટલે એમણે એક સામાન્ય જિજ્ઞાસુ વાચકના દૃષ્ટિકોણથી લખ્યું?
હા, અને એમની પત્રકારત્વની પૃષ્ઠભૂમિએ એમને મદદ કરી. એ ટેકનિકલ બાબતો અને સામાન્ય સમજ વચ્ચેનો પુલ બની શક્યા. એમનું પુસ્તક આજે પણ બેસ્ટ સેલિંગ સ્ટેટિસ્ટિક્સ બુક્સમાં ગણાય છે, જે બતાવે છે કે એમની વાત કેટલી અસરકારક છે.
એમનો રોલ એક ચોકીદાર જેવો કહી શકાય, જે આપણને આંકડાકીય યુક્તિઓથી સાવધાન કરે.
બરાબર, એક પબ્લિક સર્વિસ જેવું કામ કર્યું એમણે.
તો પુસ્તકનો મુખ્ય સાર શું છે? હફ શું કહેવા માગે છે?
મૂળભૂત વિચાર બહુ સીધો છે. જુઓ, આંકડા ભલે ગમે તેટલા વૈજ્ઞાનિક અને ઓબ્જેક્ટિવ દેખાય, પણ એનો ઉપયોગ સત્યને મરોડવા માટે બહુ સહેલાઈથી થઈ શકે છે અને થાય છે. અને એમનો ભાર એ વાત પર છે કે મોટાભાગની છેતરપિંડી છે ને, એ કોઈ ભારેખમ ગણિતથી નથી થતી, પણ જે રીતે આંકડા રજૂ કરાય છે, જે સંદર્ભ છુપાવી દેવાય છે અને જે ભાષા વપરાય છે, એની સૂક્ષ્મ રમતોથી થાય છે.
એટલે પુસ્તક એમ નથી કહેતું કે આંકડા પર ભરોસો જ ન કરવો?
ના, બિલકુલ નહીં. હફતોનો હેતુ આપણને બધા ડેટા નકારનારા શંકાશીલ બનાવવાનો નથી, પણ એક સમજદાર વિવેચક બનાવવાનો છે, જે તંદુરસ્ત શંકા રાખે, સવાલો પૂછે, જેથી આપણે ઓળખી શકીએ કે ક્યાં પ્રમાણિક આંકડાકીય રજૂઆત છે અને ક્યાં સ્ટેટિસ્ટિક્યુલેશન છે.
સ્ટેટિસ્ટિક્યુલેશન આ હફે બનાવેલો શબ્દ છે?
હા, મતલબ કે આંકડાઓ વડે છેતરવાની કળા. આ પુસ્તક આપણને એ કળા ઓળખતા શીખવે છે.
બહુ રસપ્રદ. તો ચાલો કેટલીક મુખ્ય યુક્તિઓ જોઈએ જે હફ ઉજાગર કરે છે. મને લાગે છે કે શરૂઆત નમૂનાથી, એટલે કે સેમ્પલિંગથી કરવી જોઈએ.
ચોક્કસ, કારણ કે જો શરૂઆત જ ખોટી હોય તો પછી આખી ઇમારત ખોટી. કોઈ પણ અભ્યાસનો પાયો એનો નમૂનો છે, એટલે કે જે લોકો કે વસ્તુઓ પાસેથી માહિતી એકઠી કરાઈ છે.
અને જો એ નમૂનો જ સમગ્ર વસ્તીનું, એટલે કે પોપ્યુલેશનનું સાચું પ્રતિનિધિત્વ ન કરતો હોય તો?
તો પછી તારણો ગમે તેટલા રોમાંચક લાગે એનો કોઈ અર્થ નથી. એને કહેવાય સેમ્પલિંગ બાયસ, એટલે કે પક્ષપાતી નમૂનો. પસંદગીની પદ્ધતિ જેવી હોય કે પરિણામ એક ચોક્કસ દિશામાં આવે.
આનું કોઈ જાણીતું ઉદાહરણ આપશો? પેલું લિટરરી ડાયજેસ્ટવાળું?
હા, એ ક્લાસિક છે. 1936માં અમેરિકી પ્રમુખની ચૂંટણી હતી. લિટરરી ડાયજેસ્ટ મેગેઝીને લાખો લોકોને મેઇલ કરીને સર્વે કર્યો અને આગાહી કરી કે લેન્ડન જીતશે.
પણ જીત્યા તો રૂઝવેલ્ટ.
બરાબર, ભૂલ ક્યાં થઈ? એમણે જેમને મેઇલ કર્યા હતા એમના નામ ટેલિફોન ડિરેક્ટરી અને ક્લબ મેમ્બરશિપ લિસ્ટમાંથી લીધા હતા. એ જમાનામાં જેમની પાસે ટેલિફોન કે ક્લબ મેમ્બરશિપ હતી એ લોકો મોટે ભાગે અમીર હતા અને લેન્ડનના સમર્થક હતા. ગરીબ મતદારો જે રૂઝવેલ્ટને મત આપવાના હતા એ તો સર્વેમાં આવ્યા જ નહીં.
ઓહ, એટલે નમૂનો જ પક્ષપાતી હતો. આ તો બહુ મોટી વાત કહેવાય.
હા, બીજું ઉદાહરણ. યુનિવર્સિટી પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પગારનો સર્વે કરે અને ફક્ત સફળ અને સંપર્કમાં રહેલા વિદ્યાર્થીઓનો જ ડેટા લે તો સરેરાશ પગાર ઘણો ઊંચો દેખાશે. એટલે હંમેશા પૂછવું જોઈએ કોનો સર્વે થયો, કેવી રીતે પસંદગી થઈ.
સાચી વાત છે. નમૂના પછી બીજી કઈ બાબત પર ધ્યાન આપવાનું છે? પેલી સરેરાશની વાત.
હા, ધ વેલ ચોઝન એવરેજ એટલે કે સુવિચારિત સરેરાશ. આપણે સરેરાશ શબ્દ સાંભળીએ એટલે એક જ અર્થ સમજીએ, પણ આંકડાશાસ્ત્રમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
હા, મીન, મીડિયન અને મોડ.
બરાબર. મીન એટલે બધા આંકડાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, મીડિયન એટલે બધા આંકડાને લાઇનમાં ગોઠવો તો બરાબર વચ્ચે આવતો આંકડો, અને મોડ એટલે જે આંકડો સૌથી વધુ વખત આવે તે.
પણ આનાથી છેતરપિંડી કેવી રીતે થાય?
ધારો કે એક નાનકડા શહેરમાં 10 લોકો રહે છે. 9 લોકોની વાર્ષિક આવક 50,000 રૂપિયા છે અને એક વ્યક્તિની આવક 10,00,000 રૂપિયા છે. હવે જો કોઈ કહે કે આ શહેરની સરેરાશ આવક 1,45,000 રૂપિયા છે મીન, તો તમને લાગશે કે શહેર ઘણું સમૃદ્ધ છે.
હા, પણ એ તો પેલા એક અમીર વ્યક્તિને કારણે થયું ને.
બરાબર. જ્યારે મીડિયન આવક, જે વચ્ચેના વ્યક્તિની આવક છે, એ તો 50,000 રૂપિયા જ છે, જે વાસ્તવિકતાની વધુ નજીક છે. હવે જે વ્યક્તિને ઊંચી આવક બતાવવી હોય એ મીન વાપરશે, જેને સામાન્ય સ્થિતિ બતાવવી હોય એ મીડિયન વાપરશે.
કે કઈ સરેરાશ, મીન, મીડિયન કે મોડ?
ચોક્કસ. સંદર્ભ પ્રમાણે યોગ્ય સરેરાશ કઈ છે એ જાણવું જરૂરી છે.
આ ખરેખર આંખ ખોલનારું છે. નમૂનો અને સરેરાશ, પછી બીજું શું?
પછી આવે છે એ નાના આંકડા જે ગેરહાજર હોય છે, ધ લિટલ ફિગર્સ દેટ આર નોટ ધેર. ઘણીવાર જે બતાવવામાં આવે છે એ ટેકનિકલી સાચું હોય, પણ જે નથી બતાવવામાં આવતું એના કારણે આખી વાત ગેરમાર્ગે દોરે છે.
જેમ કે કોઈ ઉદાહરણ?
પેલી ક્લાસિક જાહેરાત, 5માંથી 4 ડેન્ટિસ્ટ અમારી ટૂથપેસ્ટ વાપરવાની ભલામણ કરે છે. લાગે કેવું પ્રભાવશાળી, પણ જો ફક્ત 5 જ ડેન્ટિસ્ટને પૂછવામાં આવ્યું હોય તો આ આંકડો કેટલો ભરોસાપાત્ર કહેવાય?
હા, બરાબર. અહીં નમૂનાનું કદ જ નથી બતાવ્યું.
એવી જ રીતે ચૂંટણીના ઓપિનિયન પોલમાં કે પક્ષ અને 48% મત મળશે અને પક્ષ બને 46% મત મળશે, પણ જો એમ ન કહે કે આ સર્વેનો ભૂલનો ગાળો -3% છે, તો ખરેખર તો બંને પક્ષ વચ્ચે ટાઈ છે. આ ભૂલનો ગાળો ઘણીવાર ગાયબ કરી દેવાય છે.
સ્થિતિમાં, લેબમાં કે રસોડામાં એ બધી વિગતો જ ન હોય.
બરાબર. શું ખૂટે છે એ જોવું બહુ જ જરૂરી છે. પછી આવે છે લગભગ કંઈ નહીં માટે ખૂબ ધમાલ, મચ અડુ અબાઉટ પ્રેક્ટિકલી નથિંગ. એટલે કે નાના નજીવા તફાવતોને મોટી વાત તરીકે રજૂ કરવા.
એટલે આંકડાકીય રીતે ભલે થોડો ફરક હોય, પણ વ્યવહારમાં એનો કોઈ મતલબ ન હોય.
હા, જેમ કે કોઈ નવી પેટ્રોલ બ્રાન્ડ દાવો કરે કે એ પ્રતિ ગેલન 0.1 માઇલ વધુ એવરેજ આપે છે. આંકડાકીય રીતે કદાચ સાચું હોય, પણ શું રોજિંદા ડ્રાઇવિંગમાં એનાથી કોઈ ફરક પડશે? અથવા આઈક્યુ ટેસ્ટમાં 2 ગ્રુપ વચ્ચે 2 પોઈન્ટનો ફરક હોય તો શું એ ખરેખર બુદ્ધિમાં મોટો તફાવત દર્શાવે છે?
ના, બિલકુલ નહીં.
જાહેરાતોમાં આવું બહુ જોવા મળે છે, અમારી પ્રોડક્ટ વધુ સારી છે. પણ કેટલી વધુ સારી?
એટલે નજીવા તફાવતો પર આધારિત શ્રેષ્ઠતાના દાવાઓથી સાવધાન રહેવું.
આગળ વધીએ. વિઝ્યુઅલ છેતરપિંડીની વાત હતી, ગ્રાફ અને ચિત્રો. હા, આ બહુ ચાલાકીભરી રીત છે, જી વિઝ ગ્રાફ. આમાં શું કરે કે ગ્રાફની જે ઊભી ધરી હોય વાય એક્સિસ, એને 0થી શરૂ કરવાને બદલે કોઈ મોટા આંકડાથી શરૂ કરે.
એટલે
માનો કે કોઈ કંપનીનો નફો ગયા વર્ષે 10 કરોડ હતો અને આ વર્ષે 11 કરોડ થયો. વધારો 10% છે, પણ જો ગ્રાફ 9 કરોડથી શરૂ કરવામાં આવે તો એ 1 કરોડનો વધારો ગ્રાફ પર બહુ મોટો દેખાશે, જાણે નફો બમણો થઈ ગયો હોય.
આંખને છેતરવાની તરકીબ એટલે હંમેશા ગ્રાફના અક્ષ જોવા જોઈએ.
બરાબર. અને બીજું છે એક પરિમાણીય ચિત્ર. આમાં ડેટા બતાવવા માટે ચિત્રો વપરાય, જેમ કે બે દેશોની દૂધ ઉત્પાદનની સરખામણી કરવા દૂધની બોટલના ચિત્રો વપરાય.
હા, જોયું છે.
હવે જો એક દેશનું ઉત્પાદન બમણું હોય તો એ બતાવવા માટે બોટલની ઊંચાઈ અને પહોળાઈ બંને બમણી કરી દેવાય તો શું થાય?
એનું ક્ષેત્રફળ ચાર ગણું થઈ જાય.
બરાબર, એટલે ડેટા બમણો થયો પણ ચિત્રમાં એની અસર ચાર ગણી દેખાય. આ દ્રશ્ય ભ્રમ પેદા કરે છે.
આ તો સૂક્ષ્મ પણ અસરકારક રીતો છે ગેરમાર્ગે દોરવાની. હવે પેલી તાર્કિક ભ્રમણાઓ, લોજિકલ ફેલેસીઝ વિશે વાત કરીએ.
હા, બે મુખ્ય છે. પહેલી પોસ્ટ હોક, જેનું પૂરું નામ છે પોસ્ટ હોક એર્ગો પ્રોપ્ટર હોક, લેટિન છે, જેનો અર્થ થાય છે આ પછી થયું માટે આને કારણે થયું.
એટલે કે બે ઘટનાઓ ક્રમમાં બને તો પહેલી ઘટના બીજીનું કારણ છે એમ માની લેવું.
હા, જેમ કે કોઈ ગામમાં નવા ડોક્ટર આવ્યા અને એ પછી ગામમાં બીમારી વધી તો લોકો કહે કે નવા ડોક્ટરને કારણે બીમારી વધી.
પણ કદાચ કારણ બીજું કંઈક હોય. સહસંબંધ કોરેલેશન અને કારણભૂત સંબંધ કેઝેશન આ બે અલગ વસ્તુઓ છે.
આપણે ત્યાં પણ આવું બહુ બને. ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધે અને ગુનાખોરી પણ વધે,
પણ
આઈસ્ક્રીમ ખાવાથી ગુનાખોરી નથી વધતી. બંનેનું કારણ કદાચ ગરમી અને લોકોનું બહાર વધુ નીકળવું હોઈ શકે. આ ભૂર બહુ સામાન્ય છે.
અને બીજી ભ્રમણા કઈ હતી?
સેમી અટેચ્ડ ફિગર. આમાં શું થાય કે એક સાચો પણ કદાચ અપ્રસ્તુત આંકડો લેવામાં આવે અને એનો ઉપયોગ કરીને કોઈ તદ્દન અલગ વાત સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે.
દાખલા તરીકે,
જેમ કે કોઈ દવા કંપની કહે કે અમારી દવા ટેસ્ટ ટ્યુબમાં 99% બેક્ટેરિયાનો નાશ કરે છે. આ કદાચ સાચું હોય પણ પછી એના આધારે દાવો કરે કે આ દવા શરદી મટાડી દેશે. હવે ટેસ્ટ ટ્યુબમાં બેક્ટેરિયા મારવા અને માણસના શરીરમાં વાયરલ શરદી મટાડવી એ બે સાવ અલગ વાત છે.
એટલે એક સાચા આંકડાને કોઈ અસંબંધિત દાવા સાથે જોડી દેવાનો પ્રયાસ.
બરાબર, પુરાવો અને દાવો પૂરેપૂરા જોડાયેલા નથી, સેમી અટેચ્ડ છે.
આ બધી યુક્તિઓ જાણ્યા પછી એવું લાગે છે કે આંકડાઓ સાથે કામ લેવું કેટલું મુશ્કેલ છે. પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય?
પહેલો અને સૌથી અગત્યનો, તંદુરસ્ત શંકા રાખો. આંકડા જુઓ એટલે તરત સ્વીકારી ન લો, સવાલ પૂછો. બીજું, સંદર્ભ સર્વોપરી છે. કોણે કહ્યું, કેવી રીતે માપ્યું, શું નથી કહ્યું એ જાણ્યા વગર આંકડો અધૂરો છે.
શબ્દો કેવી રીતે વપરાયા છે? અને ચોથું, જે આપણે હમણાં જ વાત કરી, સહસંબંધ એ કારણ નથી, કોરિલેશન ઇઝ નોટ કોઝેશન. આ મંત્ર યાદ રાખવા જેવો છે.
પાંચમું, ગ્રાફ અને ચિત્રો શક્તિશાળી છે પણ ભ્રામક પણ હોઈ શકે છે, એને ધ્યાનથી જુઓ. અને છેલ્લો મુદ્દો, જે મને સૌથી મહત્વનો લાગે છે, તે સશક્તિકરણનો છે. આ બધું જાણ્યા પછી આપણે આંકડાથી ડરવાનું નથી પણ એને સમજવાની ક્ષમતા કેળવવાની છે,
જેથી આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ, પછી એ ખરીદી હોય, આરોગ્ય હોય કે રાજકીય પસંદગી હોય.
બરાબર, આ જ્ઞાન આપણને ગેરમાર્ગે દોરાતા બચાવે છે.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો પણ છે જે આ વિચારોને એકદમ ચોટદાર રીતે રજૂ કરે છે. એક વિચાર મને બહુ ગમ્યો. જો તમે ડેટાને લાંબા સમય સુધી ટોર્ચર કરશો તો તે કંઈ પણ કબૂલ કરશે.
એનો અર્થ એ જ કે જો તમે પૂરતી કોશિશ કરો, નમૂનો બદલો, પૃથ્થકરણની રીત બદલો, રજૂઆત બદલો, તો લગભગ કોઈ પણ ડેટામાંથી તમને જોઈતું તારણ કાઢી શકો છો.
અને બીજો એક સરસ વિચાર, તફાવત એ તફાવત ત્યારે જ છે જો તેનાથી કોઈ ફરક પડતો હોય. આ પેલી આંકડાકીય મહત્વ વિરુદ્ધ વ્યવહારિક મહત્વની વાત છે, નહીં?
બિલકુલ. કોઈ બે દવાઓ વચ્ચે આંકડાકીય રીતે સિગ્નિફિકન્ટ તફાવત હોય પણ જો એનાથી દર્દીની હાલતમાં કોઈ ખાસ સુધારો ન થતો હોય તો એ તફાવતનો વ્યવહારિક અર્થ શું?
અને પેલો સેમી એટેચ્ડ ફિગરવાળો મુદ્દો, જો તમે જે સાબિત કરવા માંગો છો તે સાબિત ન કરી શકો તો બીજું કંઈક દર્શાવો અને ઢોળ કરો કે તે બંને એક જ વસ્તુ છે. આ તો જાણે આજકાલની દુનિયાનો નિયમ બની ગયો એવું લાગે.
ખરેખર, એટલે આ બધી સમજણ રોજિંદા જીવનમાં બહુ કામ લાગે.
કેવી રીતે? થોડા ઉદાહરણો આપી શકો?
ચોક્કસ. જેમ કે સમાચાર વાંચો કે જુઓ, કોઈ કહે કે ગુનાખોરી ઘટી રહી છે તો તરત વિચારો, કોની સરખામણીમાં, ગયા મહિનાની, ગયા વર્ષની, કયા પ્રકારની ગુનાખોરી, ડેટા ક્યાંથી આવ્યો, સ્ત્રોત વિશ્વસનીય છે?
હા, અથવા કોઈ રાજકીય પક્ષ દાવા કરે કે અમે શિક્ષણનું બજેટ 20% વધાર્યું તો પૂછવું જોઈએ, કુલ બજેટના પ્રમાણમાં વધાર્યું કે ગયા વર્ષના શિક્ષણ બજેટની સરખામણીમાં, ફુગાવાને ધ્યાનમાં લીધો છે?
જાહેરાતોમાં તો ખાસ ધ્યાન રાખવું, 75% સુધીનું વળતર. પણ સુધી શબ્દ મહત્વનો છે, કદાચ ફક્ત 2-4 વસ્તુ પર જ 75% હોય. નવમાંથી દસ ડૉક્ટરો ભલામણ કરે છે. કયા ડૉક્ટરો, કોણે સર્વે કરાવ્યો, ડૉક્ટરોને બીજા કયા વિકલ્પો અપાયા હતા.
અને આરોગ્યની બાબતમાં વોટ્સએપ યુનિવર્સિટીના જ્ઞાનનું શું કરવું?
ત્યાં તો બહુ જ સાવચેતી રાખવી. મોટાભાગના દાવા સહસંબંધ પર આધારિત હોય છે. આ ખાવાથી કેન્સર મટે આવા દાવા પર ભરોસો કરતા પહેલા હંમેશા વૈજ્ઞાનિક પુરાવા અને વિશ્વસનીય સ્ત્રોત તપાસવા, સામાન્ય બુદ્ધિ વાપરવી.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રાફ અને ચાર્ટ્સનું પણ એવું જ ઘણીવાર સ્ત્રોત, અક્ષ કે સંદર્ભ વગર જ શેર થતા હોય છે.
એટલે જ હફ પુસ્તકના અંતે પાંચ પ્રશ્નો પૂછવાનું કહે છે. આ એક શક્તિશાળી ચેકલિસ્ટ છે કોઈ પણ આંકડાકીય દાવા માટે.
હા, એ પાંચ પ્રશ્નો કયા છે?
પહેલું, કોણ કહે છે? સ્ત્રોત કોણ છે? શું એ પક્ષપાતી હોઈ શકે? એમનો કોઈ સ્વાર્થ છે? બીજું, તે કેવી રીતે જાણે છે? હાઉ ડઝ ઈ નો? પદ્ધતિ શું હતી? નમૂનો બરાબર હતો? પૂરતો મોટો હતો? ત્રીજું, શું ખૂટે છે? વોટ્સ મિસિંગ? શું ભૂલનો ગાળો નથી બતાવ્યો? બીજી સરેરાશ શું આવે? નમૂનાનું કદ? ચોથું, શું કોઈએ વિષય બદલ્યો? શું આ સેમી એટેચ્ડ ફિગર છે જે પુરાવો આપ્યો છે એ ખરેખર દાવાને સાબિત કહે છે? અને પાંચમું, શું તે અર્થપૂર્ણ છે? ડઝ ઇટ મેક સેન્સ? શું આ વાત ગળે ઉતરે છે? તમારી સામાન્ય બુદ્ધિ શું કહે છે?
વાહ, આ પાંચ પ્રશ્નો તો ખરેખર એકદમ પ્રેક્ટિકલ ટૂલ છે.
બિલકુલ, આ પ્રશ્નો આપણને નિષ્ક્રિય માહિતી લેનારમાંથી સક્રિય વિવેચનાત્મક વિચારક બનાવે છે.
આખી ચર્ચા પછી મને અંગત રીતે એવું લાગે છે કે આંકડાઓ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ વધુ ઊંડો બન્યો છે. પહેલાં હું કદાચ માત્ર નંબર જોતી હતી, હવે એની પાછળની વાર્તા, સંદર્ભ અને રજૂ કરનારનો હેતુ જોવાનો પ્રયાસ કરીશ. મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે આંકડાકીય સાક્ષરતા એ માત્ર જાણકારી નથી, પણ આજના યુગમાં એક જરૂરી કૌશલ્ય છે, એક પ્રકારનું આત્મરક્ષણ.
અને મારા માટે સૌથી યાદગાર વાત એ છે કે સંખ્યાઓ પોતે જૂઠું નથી બોલતી, પણ તેનો ઉપયોગ કરનારા બોલી શકે છે. સંખ્યાઓ એક શક્તિશાળી રિટોરિકલ સાધન છે. તે વાર્તા કહે છે અને વાર્તા કહેનાર નક્કી કરે છે કે એ વાર્તા શું હશે. હફે કહ્યું એમ, સૌથી ખતરનાક જૂઠ એ નથી જે સ્પષ્ટપણે ખોટું હોય, પણ એ છે જે ચતુરાઈથી રજૂ કરાયેલું અર્ધસત્ય હોય. આ પુસ્તક આપણને એ ચતુરાઈ પકડતા શીખવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.